એકત્રની આ વિશેષ પ્રસ્તુતિમાં આપનું સ્વાગત છે. આપણે અહીં જ્ઞાનના વિષયોમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ છીએ. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે વાત કરીશું વિજયરાય વૈદ્ય લિખિત 1943માં પ્રગટ થયેલ ગુજરાતી સાહિત્યની રૂપરેખા પુસ્તકની ભૂમિકા વિશે, અને એ પણ જોઈશું કે એમના આ કાર્યને વિવેચકો કઈ રીતે જુએ છે, આપણી પાસે કેટલાક અંશો છે. તો ચાલો આ રૂપરેખાનું મહત્ત્વ અને વિજયરાય વૈદ્યનો જે અભિગમ હતો એને સમજવાનો પ્રયત્ન કરીએ. ગુજરાતીમાં સાહિત્યનો ઇતિહાસ લખવાની પરંપરા તો જૂની છે. ગોવર્ધન રામ ત્રિપાઠીથી શરૂ કરીને ઘણા નામો આવે. તો સવાલ એ થાય કે વિજયરાય વૈદ્યનો આ જે ઇતિહાસ છે, એમનો પ્રયાસ એ આ પરંપરામાં કઈ રીતે અલગ પડે છે? એમનો મુખ્ય આશય શું હતો?
જુઓ, વિજયરાય વૈદ્યનો હેતુ બહુ સ્પષ્ટ હતો. એમને પેલો શુષ્ક માત્ર શાળાઓમાં ભણાવાય એવો ઇતિહાસ નહોતો લખવો. એમનું લક્ષ્ય કોણ હતું? તો કે સામાન્ય સાહિત્ય રસિક વાચક, અને હા, કોલેજનો અભ્યાસી પણ ખરો. તેઓ ઇતિહાસને માત્ર તથ્યોની સૂકી યાદી તરીકે નહીં, પણ એક જીવંત વાતાવરણ, એક આસ્વાદની ભૂમિકા તરીકે રજૂ કરવા માંગતા હતા.
બરાબર. અને પ્રમોદ કુમાર પટેલ આ જ વાતને જાણે સમર્થન આપતા હોય એમ એમની શૈલીની નોંધ લે છે. કેવી શૈલી? તો કે લલિત મધુર અને અલંકાર મંડિત. એટલે એવું લાગે છે કે તેઓ માત્ર માહિતીને તર્કબદ્ધ રીતે ગોઠવવા કરતાં જે પણ માહિતી હાથવગી હોય તેને એકદમ રસળતી રીતિમાં, એટલે કે આકર્ષક રીતે રજૂ કરવામાં વધુ માનતા હતા. ખરું ને?
હા, બિલકુલ. મુખ્ય ભાર સાહિત્યકારના વ્યક્તિત્વ અને એમની કૃતિઓનો રસ પડે એવો પરિચય કરાવવા પર હતો. અને આ જ વાતને ચંદ્રકાંત તોપીવાળા જુઓ વધુ સ્પષ્ટ કરે છે. તેઓ કહે છે કે વૈદ્ય ખાલી જીવનચરિત્રની વિગતો પર નહીં, પણ લેખકની વ્યક્તિત્વ સામગ્રી, એટલે કે એમના વ્યક્તિત્વના જે તત્વો છે, એના પર વધુ ભાર મૂકે છે.
વ્યક્તિત્વ સામગ્રી એટલે લેખક પોતે કેવા હતા, એમની છાપ કેવી હતી, એ બધું.
હા, બરાબર. એમના મતે સાહિત્ય જાણે સર્જકના વ્યક્તિત્વનું જે એક પ્રતિબિંબ, એક આવિર્ભાવ હતો. અને અહીં એક રસપ્રદ વાત એ પણ છે કે ઇતિહાસકાર તરીકે વૈદ્ય પોતે પણ પોતાની શૈલી અને વ્યક્તિત્વને લેખનમાં આવવા દે છે, એમાં કંઈ સંકોચ નથી રાખતા.
ઓહ, એટલે ઇતિહાસકાર પોતે પણ એમાં અભિવ્યક્ત થાય છે.
બરાબર. એટલે જ ટોપીવાળાને અભિવ્યક્તિશીલ ઇતિહાસ કહે છે, જે પેલો પરંપરાગત માત્ર તથ્યો પર આધારિત વસ્તુલક્ષી ઇતિહાસ છે ને, એનાથી આ જુદું પડે છે. વૈદ્ય જાણે કે એક શૈલીલક્ષી ઇતિહાસ સ્થાપી રહ્યા હતા એમ કહી શકાય.
અને રમણ સોની પણ આ જ વાત સાથે સંમત થતા લાગે છે. તેઓ તો વૈદ્યના ઇતિહાસની કેટલીક ખાસિયતો પણ ગણાવે છે. આકર્ષક શીર્ષકો, પછી પેલું સાંસ્કૃતિક પરિવેશનું ચિત્રાત્મક વર્ણન, લેખકના વ્યક્તિત્વનો કલ્પનામંડિત પરિચય અને કૃતિઓનું સચોટ રસદર્શન, આ બધું.
હા, આ બધી એમની લાક્ષણિકતાઓ ગણાવી છે.
પણ ત્યારે એક સવાલ મનમાં આવે કે આટલો બધો ભાર જો શૈલી અને રસદર્શન પર હોય તો શું ક્યાંક પેલી તથ્યોની વિગતોની ઉપેક્ષા થઈ જવાનો ભય નહીં?
ના ના, રમણ સોની એ બાબતે સ્પષ્ટતા કરે છે કે વૈદ્ય આ મુદ્દે ખૂબ જાગૃત હતા. ભલે એમનું મુખ્ય લખાણ શૈલી અને આસ્વાદ પર કેન્દ્રિત રહ્યું, પણ એમણે તથ્યોને નજરઅંદાજ નથી કર્યા. એના બદલે એમણે એક સરસ રસ્તો કાઢ્યો, એક દ્વિસ્તરીય માળખું અપનાવ્યું.
દ્વિસ્તરીય માળખું એટલે
કે મુખ્ય લખાણ તો રસાળ અને વાંચવાની મજા આવે એવું રાખ્યું, પણ પછી દરેક પ્રકરણના અંતે વિસ્તૃત ટિપ્પણો આપ્યા અને પુસ્તકના અંતે પરિશિષ્ટો પણ જોડ્યા. એમાં બધી જરૂરી વિગતો, આધારભૂત માહિતી, ઊંડાણપૂર્વકની ચર્ચાઓ બધું સમાવી લીધું.
અચ્છા, એટલે વાંચનારને મજા પણ આવે અને અભ્યાસ કરનારને સામગ્રી પણ મળી રહે.
બરાબર.
આ માળખું એટલે જ લાક્ષણિક અને ઉપયોગી બન્યું. સામાન્ય વાચકની રસવૃત્તિ પણ સચવાય અને ગંભીર અભ્યાસીને જોઈતું ઊંડાણ પણ મળે.
તો આ બધી ચર્ચા પછી જો આપણે એકંદરે મૂલ્યાંકન કરવું હોય તો ગુજરાતી સાહિત્યના ઇતિહાસ લેખનમાં આ રૂપરેખાનું મુખ્ય પ્રદાન શું ગણી શકાય?
મને લાગે છે કે જયંત કોઠારીના શબ્દો અહીં બરાબર બંધ બેસે છે. તેઓ કહે છે કે આ ઇતિહાસ ખાલી ઘટનાક્રમ નથી, પણ એ અભિપ્રાયો અને મૂલ્યાંકનોનું સમૃદ્ધ સંકલન છે. એમાં એ સમયના જે જુદા જુદા દૃષ્ટિકોણો હતા એ બધાને સમાવવાનો એક સભાન પ્રયાસ દેખાય છે.
હા, એટલે માત્ર પોતાનું જ મત નહીં, દૃષ્ટિપૂર્ણ અને શક્ય એટલો સર્વાંગી ઇતિહાસ હતો એની જે આગવી શૈલી છે અને છતાં એમાં જે અભ્યાસપૂર્ણ સઘનતા છે, આ બે વસ્તુઓનું સંયોજન એ જ વિજયરાય વૈદ્યનું હું માનું છું કે મહત્વનું યોગદાન છે. એમણે ખરેખર ઇતિહાસ લેખનને એક શુષ્ક વિષયમાંથી બહાર કાઢીને લગભગ એક સાહિત્યિક કૃતિનો દરજ્જો આપવાનો સફળ પ્રયાસ કર્યો.
તો આમ આપણે જોયું કે વિજયરાય વૈદ્યની ગુજરાતી સાહિત્યની રૂપરેખા એ ઇતિહાસ લેખનના ક્ષેત્રમાં ખરેખર એક નોખો ચીલો પાડનાર ગ્રંથ સાબિત થયો. તેમણે તથ્યોની સાથે સાથે શૈલી, સર્જકના વ્યક્તિત્વ અને કૃતિના આસ્વાદને મહત્વ આપીને ઇતિહાસને વધુ રસપ્રદ, વધુ વાંચવાલાયક બનાવ્યો.
હા, અને આ આખી ચર્ચા છે ને એ આપણને એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે કે આજના સમયમાં જ્યારે સાહિત્યના ઇતિહાસ લેખનમાં આપણે જોઈએ છીએ કે વસ્તુલક્ષિતા, તટસ્થતા, કોઈક ચોક્કસ સૈદ્ધાંતિક માળખું આ બધા પર ઘણો ભાર મુકાય છે, ત્યારે વિજયરાય વૈદ્ય જેવો વ્યક્તિત્વ કેન્દ્રિત અને શૈલી પ્રધાન અભિગમ એ આજે કેટલો પ્રસ્તુત ગણાય, શું એમાંથી આજે પણ કંઈક શીખવા જેવું ખરું, એ એક વિચારવા જેવો મુદ્દો છે.